તારીખ 10/8/1997, ડાયરીના બોલ નંબર 154 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 108.
માનની તીવ્રતા અથવા માનની તીવ્રતામાં લોકસંજ્ઞા ઉત્પન્ન થાય. જ્યાં જ્યાં માન મળે ત્યાં આકર્ષણ રહે, અથવા માન મળે ત્યાં રૂચે ગમે. માન મેળવવા માટે મન વચન કાયાની પ્રવૃત્તિ થાય. સમાજમાં ના તો સમાજની મુખ્યતામાં આત્મકાર્ય ગૌણ થાય. અમુક સંજ્ઞાનો પ્રકાશ છે. જ્યાં પોતાનું માન થતું હોય, બહુમાન થતું હોય, એવા સમૂહમાં અથવા એવા સ્થાનમાં પોતાનું માન જળવાઈ રહે એ પ્રકારની પ્રવૃત્તિ રાખવાનું મન થાય, અથવા પોતાનું માન જળવાઈ રહે એવી પરિણતિ થઈ જાય. બહુ રસ લઈને અને એના માટે કોઈ શુભ કાર્યો પણ કરે, માન જળવાઈ રહે એના માટે. જો કોઈ શુભ તો નથી, દેખાવમાં શુભ હોય છે, બાકી તો માન જળવાઈ રહે એના માટે જે શુભ કાર્ય છે તો અશુભમાં જાય છે મુખ્યપણે. કોઈ વાર પોતાનું માન જળવવા માટે અશુભ પણ અનિત્ય અશુભાદી પણ કરી લઈએ, એ બહુ સચન તીવ્ર થાય ત્યારે જાણે છે. સત્પુરુષના ઉપકારને ઓળખવો એ પણ સ્વચ્છંદના કારણે બને છે. મને તીવ્ર સ્વચ્છંદ બને ત્યારે ઉપકાર બુદ્ધિ ખલાસ થઈ જાય છે. આ મોટો ઉપકારને ઓળખવો બહુ તીવ્ર સ્વચ્છના પરિણામ હોય ત્યારે બને છે. પછી અત્યંત ભક્તિનો અભાવ, સામાન્ય ભક્તિ હોય, અત્યંત ભક્તિનો હોય તો પણ એ સ્વચ્છનો અંશ છે. સત્પુરુષના વચનો પ્રત્યે અચળ પ્રેમનો અભાવ, પોતાના પ્રિય હોય એવી વ્યક્તિ ક્યાં બોલે તો બધું પ્રિય જ લાગે. પછી 2 વર્ષનું બાળક હોય તો પણ એનું પાણી પ્રિય લાગે. સત્પુરુષના વચન તો ઘણા પ્રિય લાગવા જોઈએ, કેમ કે આત્મકલ્યાણકારી
છે.
એનો અભાવ હોય તો એ સ્વચ્છંદ બતાવે છે. સત્પુરુષના ઉદય ભાવો અથવા ઉદયના કાર્યોના લક્ષ્ય પોતાના સમાન કલ્પના રહેવી, કલ્પના પણ કરે પોતાની બરાબરી સ્વચ્છંદ છે. કેમ કે સખી વાત હોય. અમારે પણ મને પણ એમ થાય છે, એમને પણ એમ થાય છે.
પોતાના ઉદય છે.
હા, પાકા ઉદયમાં હું બેસવાનું સાથે છે. એને પોતાનું બરાબર એટલું જ લાગે. એ પણ હસતા હતા, હું પણ હસતો.
વધારે હસતા
વધારે સરખો સરખા પણ બરાબર લાગે એને. પોતું તો સાવ ખુશી ગયો એને. સત્પુરુષના બાહ્યાચરણ માંથી ચારિત્ર મૂળના દોષ ને મુખ્ય કરવા એની મુખ્યતા કરે. આવો પણ દોષ કરે છે, આવો પણ દોષ કરે છે. શું પૈસા કમાવા માટે દુકાને જાય છે, પૈસા કમાવા માટે વેપાર કરે છે. કોઈ પણ એનું બાહ્યાચરણ માંથી જે ચારિત્રનો દોષ હોય છે એને મુખ્ય કરે, એટલે ભક્તિના પરિણામ ચાલે જાય, અભક્તિ થાય. દોષ ની મુખ્યતા કરે એટલે અભક્તિ થઈ જાય. પછી બાહ્ય જ્ઞાન પોતાનું
જીવન
અથવા શાસ્ત્ર સંબંધીની યાદદાસ્ત ધારણા એના ઉપર વધારે વજન હોય એ કારણે પોતાને અંતરની શુદ્ધ ના આવતી હોય અને તેથી અધ્યાત્મ વિષય ગૌણ થઈ જતો હોય અને જાણવાનો વિષય જે બાહ્ય જ્ઞાનનો છે મુખ્ય રહેતો હોય તો એ પણ એક પ્રકારનો સ્વચ્છંદ છે. આમાં એટલા લીધા છે. વિરોધ અથવા અવરણ અવર્ણવાદ કરવો તે તીવ્ર સ્વચ્છંદ છે. અમે ઉપકાર વડે બોલી દો છે. ચૈતન્યને સ્પર્શીને નીકળતી સત્પુરુષની વાણીનું પ્રત્યક્ષ શ્રવણ થવા છતાં પણ પોતાને બહુમાનનો અભાવ થવો અથવા એના પ્રત્યે ઉપેક્ષા ભાવ રહેવો અથવા નિરુત્સાહ ભાવ રહેવો એ પણ સ્વચ્છંદનો પ્રકાર છે. સાંભળવાનો શ્રવણ કરવાનો ઉત્સાહ હોવો જોઈએ, અપેક્ષા વર્તી રહેવી જોઈએ. મારા આત્મકલ્યાણના કેવી આવે છે, કેવા પ્રકારે આવે છે, એનો બહુમાનનો ભાવ જવો જોઈએ. એ તો સ્વચ્છંદ થાય છે.
બરાબર છે.
બીજા બીજા પ્રકાર લીધા થોડા ના, એટલે ઉપેક્ષા કરવી હોય અથવા ઠીક છે એમ કે જાણપણ વધારવાનું લક્ષ હોય, પોતાનું સ્થાન નું લક્ષ હોય, અને ગણતરીનું લક્ષણ અનેક પ્રકાર છે. બાળક પ્રત્યે પ્રેમ છે તો તેને પોતાની ભાષા પ્રત્યે પણ પ્રેમ છે. જે પ્રેમ છે તે ગુણ નો પ્રેમ છે. ગુણ ગુણ દેખાય તો પ્રેમ આવે. કોઈ પોતાનો ગુણ પ્રાપ્તિ નો પ્રેમ હોય તો લોક ભય, સમાજ ભય, અપકીર્તિ ભય અથવા અપમાન ભય છે. સત્પુરુષથી દૂર રહેવું, વિમુખ રહેવું, ઉપેક્ષા કરવી એ પણ સ્વચ્છંદનો પ્રકાર છે. કુટુંબ પરિવારો પ્રત્યે સત્પુરુષ કરતા અધિક રાગ રહેવો. કુટુંબ અને પરિવારો પ્રત્યે
અધિક રાગ, અધિક રાગ રહેવો,
વધારે રાગ રહેવો એ પણ સ્વચ્છનો પ્રકાર છે. થોડા મારી નથી લીધો.
સત્પુરુષે ગણું વખતે શકવાને ગાવાનું લીધું.
સચિનને કારણે ત્રણે વાત બન્યા છે. સચિનને પેટામાં આવી જાય છે. પછી પોતાની કલ્પના અનુસાર પોતાના જેવી સત્પુરુષમાં કલ્પના કરીને તેના વસનીનું તોલન કરવું એવો તમને આવડે છે અથવા એમની માનીને લૌકિક રૂપે અર્થઘટન કરવું. પારમાર્થિક રીતે અર્થઘટન કરવાના બદલે લૌકિક રીતે અર્થઘટન કરવું. ન્યાય, નીતિ, યુદ્ધ ગુણોથી પણ જાય છે ને, લૌકિક ગુણો હોય એવી રીતે લઈ જવી વાતને, આધ્યાત્મિક રીતે લઈ જવાના બદલે. શાસ્ત્ર ના ઉઘર માં જાય છે, લૌકિકમાં લૌકિક સમજાતા હોય અથવા કોઈ વાત બહુ વજનથી કરતા હોય ત્યારે ભાવુકતામાં બોલે છે, અતિશયોક્તિ કરી નાખે છે એમ લાગવું એ પણ સ્વચ્છંદ છે. અથવા અજાગૃતના અજાગૃત ઉપયોગમાં બોલે છે તો તેમની જાગૃતિ નથી હોતી એમ રાખવું. અથવા બહુ બોલે છે, વચનાલાપમાં વધારે પડતું બોલે છે એવું ગણવું, એવું સમજવું એ બધો સ્વચ્છનો પ્રકાર છે. બધા અનેક પ્રકારથી જીવન વિકલ્પ આવે છે. પછી પ્રત્યક્ષ યોગ હોય તો પણ એને છોડીને શાસ્ત્ર સ્વાધ્યાયમાં લાગી જવું. સત્સંગ ચાલતો હોય તો પણ ધ્યાનમાં બેસી જવું, શાસ્ત્ર સ્વાધ્યાયમાં બેસી જવું. આપણે પાચાર્યનું શાસ્ત્ર તો ઉદાસા લઈ લઈએ, ટેપ સાંભળવા, તે બી ટેપ નથી, ટેપ સાંભળવા બેસી જાય. એ બધો સત્સંગનો પ્રકાર છે. પછી ઉપકાર ને છુપાવો, ભૂલવો,
છુપાવવું
અથવા ભૂલી જવો. પછી ઉપકાર કોઈ બીજા જ્ઞાની ના થયો હોય, નામ બીજાને દેવું પોતાની પ્રસિદ્ધિ માટે, તો પોતાની આદરો વધે એટલા માટે એ બધું સત્સંગમાં જાય છે. ઉપકાર એટલે સાંભળતી વખતે તો એને એમ લાગે કે બહુ સરસ મને સમજાયું, ક્યાં હું સમર્પણ, એ પછી બધું ભૂલી જાય તો મને તો સમર્પણ સમજો, એટલે તો ઉપકાર થયો ને. પહેલા તો કઈ ખબર ના હોય, બેસી એનો આવડે તમે
સમજણ લેવલ ઉપર.
હા, સમજણ સમજણના લેવલ ઉપર ઉપકાર તો થયો, પણ સમજ વિષયમાં કંઈક સમજણ પડે છે, જેટલી પણ પડે છે એટલું તો એનાથી સમજે છે ને. તને ક્યાં ખબર હશે એ ભૂલી ગયું તો એ છુપાવો, તો મને એનાથી શું છે
પોતાના મને વાત
કરી, કોઈ બીજાનું નામ તો લાગી દેવું, મને તો મળી દઉં છું સમજાવું છું, મને તો છુપાવી દઉં છું સમજાવું. પ્રસિદ્ધ કોઈ વિશેષ નામ હોય જેને વિશેષ બહારની અંદર કરતી હોય એનું નામ લેવું, એનું નામ છુપાવો, માન પ્રકૃતિ સાથે સાથે સંપ્રદાય ચલાવવા માટે ધાર્મિક પ્રવૃત્તિ કરવી, તત્વ પ્રચારની પ્રવૃત્તિ કરવી, બ્રહ્માંડની પ્રવૃત્તિ કરવી, પરંપરા ચલાવવા માટે પ્રવૃત્તિ કરવી, એ પ્રવૃત્તિ કરતા એની જે મુખ્ય આજ્ઞા છે આત્મકલ્યાણ ની, ગૌણ છે પરંતુ સત્સંગ છે. પછી કોઈ ગ્રંથ પર કોઈ ગાથાઓ પર અનુસારું વ્યાખ્યાન પોતાને કરતા આવડતું હોય આવડતા માટે જાય છે, અથવા બહુ સારું લેખન કળામાં લખવાની આવડત હોય, એ જાતનો ઉઘાડ હોય અને એ રીતે પોતાનું મહત્વ પ્રદર્શન કરવાની ઈચ્છા રહેવી, એ સ્વચ્છમાં જાય છે. મહાન આચાર્ય બહુ ઉચ્ચ કોટીનો અધ્યાત્મનો ન્યાય કયો હોય તો એ વાત આમ બતાવવામાં પોતાની મહત્તાનું પ્રદર્શન કરવાનો ભાવ રહેતો હોય. જો હું કેવી ઊંચી વાત કરું છું, મને કેવી કેટલી બધી ખબર પડે છે, આવો સૂક્ષ્મનો ઉચ્ચ કોટીનો ન્યાય કેવી રીતે મુખ્યતા કરવી પોતાની, એ પણ સ્વચ્છમાં જાય. વાત અધ્યાત્મના ઊંચા ન્યાયની ચાલતી હોય, મંદિરમાં એને નુકસાન કરતો હોય બધા, બહુ ધ્યાન રાખવા જરૂર છે, ઘણું ધ્યાન રાખવું જોઈએ.
હાજરી
વધારે જોઈએ શાસ્ત્રની અંદર બહુ ઉચ્ચ કોટીનો અન્યાય એવો હોય, એમ કે સમનિયમ સારની 50 મિનિટ થાય છે. જો અહીંયા કેવળ જ્ઞાન ને પરમાનંદ પણ પર કરવું કીધું છે, ક્ષાયિક પર્યાય છે, તો વિવિધ પ્રકારની વાત કરે છે પરંપરાના મતભાવને, ટોપ લેવલની વાત છે. અને વાત કરવામાં પોતાની મહત્તાનું પ્રદર્શન કરતો હોય તો અંદર ભાવ રહેતો હોય, એમ કેવું સરસ સમજાયું, કેવી ઊંચી વાત બધાને કરી, સ્વચ્છમાં જાય છે. વક્તામાં એવું નથી કે પાંચ પચીસ જણા સમૂહમાં સાંભળવા બેસે ત્યારે વક્તા ઘણા
જે જન્મ છે
જે જન્મ વક્તા થઈ જાય ત્યારે વધતા એમ નહી જાય રસ્તામાં ઉભો હોય વધતા થઈ જાય આમાં મળે પરીક્ષા બુદ્ધિ માં શોષણ નથી થતો
પરીક્ષા બુદ્ધિ ને જ્ઞાન સાંપ્રદાયિક હોય ખાલી પરિચય માં એવું હોય પરિચય એટલે લાઈક લાસ્ટ ટાઈમ હું આવી ગયો ને ત્રણ ચાર દિવસ માટે જેમાં બરાબર પરિચય નાખતો હોય
પરીક્ષાનો દ્રષ્ટિકોણ હોય આશય હોય કઈ અપરાધ નથી ગણાતો
પરીક્ષા
આશય હોય પરીક્ષા વૃત્તિ થઈ ને ત્યાં પરીક્ષાની જે વૃત્તિ થઈ આશય શું છે અભિપ્રાય શું છે એના પર બધો આધાર છે પ્રવૃત્તિ ઉપર આધાર નથી આશય ઉપર જ આધાર છે એવા અભિપ્રાય થી કોઈ પ્રવૃત્તિ થઈ પાત્ર ઓપરેશન કરે દર્દી લઈ લેવાના હાલતમાં હાલતમાં મરી જાય અને આત્મા છડી હોય લઈ વાળી હોય અપરાધ બીજા હોય શેરી દે કાપનું કહે જાણે અપરાધ બની જાય આત્મા લઈ વાળી છડી હોય દર દર્દી મરી જાય ખૂનગીરી કહેવાય ન કહેવાય કે ન કહેવાય તો બચાવવા જોઈએ તો કેવી જ રીતે કોઈ તમારું ખૂન કરવા કોઈ કોઈનું ખૂન કરવા ગયો જેનું ખૂન કરવા ગયો તેને ખૂન કરવાની છેલ્લી હાથમાં ત્યાં જ કે નાની મારી દીધી એના પર ખૂન નો આરોપ આવે એનો કોર્ટમાં કેસ ચાલે જો એ મને ખૂન કરવા છરી વિના આવ્યો હતો મને મારવા આવી ગયો હતો પણ એના હાથમાંથી છરી પડી ગઈ પછી મારા હાથમાં આવી ગઈ તો જો એમ ન મારે તો મને મારે નાખ્યું હતું મારા બચાવ ખાતર મારે આમ કરવું જોઈએ એમ ખૂન નથી જણાતો વકીલ ને એમાં ખૂન નથી જણાતો ડાક્ટરે ખૂની નથી જણાતો ને આવો ખૂન કરનારે ખૂની નથી જણાતો તરીકે એક માણસ પુરુષ છે એ કોઈના ઘરમાં દાખલ છે તે સ્ત્રી એકલી છે સ્ત્રીના હાથમાં છરી આવી ગઈ એટલે માણસ એનો મારી નાખત નહીં કરશે એના હાથમાં છરી હતી પણ આના હાથમાં છરી આવી ગઈ એને છરી મારે પેલા એને મારી દીધી ખૂનનો આરોપ ન થાય બરાબર છે મારા બચાવ ખાતર મારે કરવું જોઈએ શંકા ના કરવી જોઈએ ન ઓળખી શકે તો જિજ્ઞાસા મારા જોઈએ જ્યાં સુધી ઓળખાણ ન પડે ત્યાં સુધી નિશ્ચય ઉપર ન આવવું જોઈએ યસ કે ન જિજ્ઞાસા માં રહેવું જોઈએ જિજ્ઞાસા માં રહેવું એ અપરાધ નથી એ રાઈટ પોઝિશન છે એમ જ રહેવું જોઈએ પછી વક્તા માટે શાસ્ત્રના વિષય પ્રતિપાદન છોડીને વિષયાંતરી પ્રવૃત્તિ કરી તે શાસ્ત્રનો અભિનય છે અને શાસ્ત્રના રચયિતાનો પણ અભિનય છે તે સ્વચ્છંદ માટે છે વક્તાને માટે પછી સર્વજ્ઞ વિતરાગ દેવની પ્રતિમામાં વિકૃતિ કરવી સુંદર આદિ કરે છે, એ સ્વચ્છંદમાં જાય છે, અથવા એની સ્થાપનાનો વિરોધ કરવો, નિષેધ કરવો, એ પણ સ્વચ્છંદમાં જાય છે. બાર અંગના સારૂપ શુદ્ધાત્મ ભૂતિને પ્રાપ્ત એવા સત્પુરુષના એક વચનમાં અનંત આગમ ગર્ભિત છે, ગયેલા છે, તો પણ એનું વચન સંમત કરવા માટે બીજા શાસ્ત્રોનો આધાર લેવો એ જીવનો સ્વચ્છંદ છે. પ્રત્યેક સત્પુરુષનો ઉપકાર અથવા ભક્તિ નહીં હોવાથી ગુણસ્થાન આદિને એમ મુખ્ય કરીને વિગતો તો વગેરે ગુણસ્થાન છે, ભક્તિમાં ન્યૂનતા થવી અથવા અભક્તિ થવી અથવા બીજા પરોક્ષ જ્ઞાનીની પ્રત્યક્ષ જ્ઞાનીની સાથે તુલના કરવી તે પણ સ્વચ્છંદ છે. ખબર તો પડે નહીં, કઈ પેલા મોટા જ્ઞાની હતા, આ તો સામાન્ય જ્ઞાની છે, એવી રીતે કઈ ને કઈ તુલના કરે. અરે પ્રત્યક્ષ નો જે લાભ મળે કઈ પરોક્ષ નો તો મળવાનો નથી, છતાં તુલના કરે ત્યારે વિપરીતતા આવે છે. એવી જ વિપરીતા સ્વચ્છંદમાંથી ઊંધી થાય છે. જેમને જયારે અંદર સ્વચ્છંદ ભાવ ચાલતો હોય ત્યારે આવા અનેક પ્રકારના ભાવ ઉંચિત ભાવો થાય છે.
સ્વચ્છંદમાં
તુલના કરે છે, સરખામણી કરે છે. ખરેખર તો મોક્ષ હોય નાની જ્ઞાની વચ્ચે એની સરખામણી કે તુલના કરે એ જ એનો સ્વચ્છંદ છે. કેમ કે તો યોગ્યતા જ નથી એનામાં, છતાં પ્રવર્તન કરે છે એ સ્વચ્છંદ યુક્ત પ્રવૃત્તિ છે. નાની પ્રત્યે અતિશય ભક્તિ હોય તો એને નિમિત્ત પ્રધાનતા સમજીએ, આ તો નિમિત્તાધન વર્તે છે, એ પણ જીવનમાં સ્વચ્છંદ છે. એમ ઘણા પ્રકારે સ્વચ્છંદ મનુષ્ય દેવમાંથી આવેલો છે. એનો અધિકાર નથી એ રીતે વિચારે છે.
Thank you. શબ્દસ્થાનક સમજાવીએ જે સ્વરૂપ સમજાવીના સમજાવુ તે પદમનુ શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ કરમ જ્ઞાન સુખદાન જય આપુ માનનીજ તેમ સદા પ્રણામ
પરમ કૃપાળ શ્રી સદગુરુદેવ જય ગુરુજવાણી માતનો જય સનાતન દિગંબર જય ગુરુ.